समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 373 थी 382 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथा गाथानो अर्थ टीका भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, હવે વિશેષ અંશો આજે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 45 અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે રાગ અશુભ હો કે શુભ તે દુઃખરૂપ છે, અગ્નિની ભઠ્ઠી છે, તે આત્માની શાંતિને બાળી મૂકે છે। માટે શુભરાગથી ધર્મ થાય એ અસંભવ છે। શુભરાગથી ધર્મ થાય એમ માને તો મિથ્યાદ્રષ્ટિ છે। આ વાત ગઈકાલના સ્વાધ્યાયમાં પણ આવી કે શુભભાવથી શુભરાગથી ધર્મ થાય નહીં અને એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે। અને સાથે જે બીજી વાત આવી એ પણ મહત્વની છે। ગુરુદેવ કહે છે કે અને ધર્મી જ્ઞાની પુરુષને સાધક દશામાં રાગ હોતો જ નથી એમ માને તોય મિથ્યાદ્રષ્ટિ છે। ધર્મી જ્ઞાની પુરુષને સાધક દશામાં શુભભાવ હોય છે, ક્યારેક અશુભભાવ પણ હોય છે, રાગ હોય છે, પણ એ રાગને ઉપાદેય માનતા નથી, રાગને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, રાગનું સ્વામિત્વ પોતાનું છે એમ માનતા નથી, રાગ દ્વેષના સ્વામી પોતે થતા નથી। રાગ થાય છે ત્યારે જ્ઞાની જાણે છે કે આ રાગ પોતાને પર્યાયમાં થયો છે અને એનું કારણ અજ્ઞાન કે મિથ્યાત્વ નથી, પરંતુ પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ છે એટલે એવો શુભ કે અશુભ ભાવ એમને આવ્યો છે। જ્ઞાનીને અશુભ ભાવ તો બહુ ઓછા હોય, ભાગ્યે જ હોય, પણ જે શુભ ભાવ આવે છે તો જ્ઞાની જાણે છે કે પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ જોઈએ તેવો થયો નહીં, એટલે વારમાં રહ્યા તો શુભભાવ આવ્યો અને એમ એને એ જાણે છે અને એને એ બુદ્ધિએ જાણે છે, એટલે કે એ છોડવા લાયક છે, એ છોડીને પોતાના સ્વરૂપને વિશે શુદ્ધભાવમાં જવું છે એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે અને એવો જ પુરુષાર્થ હોય છે। એટલે જ્ઞાની ધર્મીને બિલકુલ રાગ હોય જ નહીં એમ જો કોઈ માને તો એ મિથ્યાદ્રષ્ટિ છે। શુભભાવથી ધર્મ નથી અને શુભભાવથી ધર્મ થાય એમ માનવું એ પણ મિથ્યાત્વ છે અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને બિલકુલ શુભભાવ કે રાગ હોતો જ નથી કે દ્વેષ હોતો જ નથી એમ માને એ પણ મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તેણે વ્યવહાર નહીને માન્યો નથી। મિથ્યાદ્રષ્ટિ શા માટે? મિથ્યાદ્રષ્ટિ એટલા માટે કે એણે વ્યવહાર નહીને માન્યો નહીં। અને વ્યવહાર કઈ રીતે સમજાવ્યો ગુરુદેવે? કે શુદ્ધભાવ સાથે જે બાકી રહેલો રાગ છે તે વ્યવહાર છે। એટલે સાધક દશામાં જેટલું સ્વરૂપનું આચરણ છે, જેટલું સ્વરૂપનું લક્ષ છે, જેટલી સ્વરૂપને વિશે લીનતા રમણતા છે એટલો ધર્મ છે, અને એ સિવાય બાકી રહેલો જે રાગ છે, શુભભાવ છે, એ વ્યવહાર છે. એટલે જ્ઞાની ધર્મીને હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ એટલે એમને પણ જે શુભભાવ છે એ શુભભાવ વ્યવહાર છે. એટલે જો કોઈ એમ માને કે જ્ઞાની ધર્મીને રાગ શુભભાવ હોતો જ નથી તો એણે વ્યવહારને માન્યો નહીં, એણે વ્યવહારને માન્યો નહીં, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. શું કહે છે કે કેમ કે તેણે વ્યવહાર નહીંને માન્યો નથી, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મી જીવને આગમ અનુસાર યથાસંભવ રાગ વ્યવહાર અવશ્ય હોય છે. આગમ અનુસાર એટલે આગમમાં જે રીતે રાગનું વ્યવહારનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એ પ્રમાણે એને પણ શુભભાવ હોય છે, અને ક્યારેક એની દશા પ્રમાણે એને અશુભભાવ પણ હોય. જેમ કે સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણ સ્થાને છે, તો હજી ત્રણ કષાયનો અભાવ નથી થયો, માત્ર એક જ કષાયનો અભાવ થયો છે, એટલે એને ક્યારેક કોઈક વખત એવા ક્રોધ માન માયા લોભ હોય છે. તેનાથી ઓછા પાંચમા ગુણ સ્થાને અને જેની સાતમા છઠ્ઠા ગુણ સ્થાનની દશા છે એવા મુનિને પણ હજી એક કષાય બાકી રહ્યો છે, તો અતિ અલ્પ પ્રમાણમાં એમને પણ એવા રાગ હોય છે. હવે આગળ કહે છે કે જ્ઞાનીને બહારમાં રાગ વ્યવહાર છે ખરો, પણ તે જાણવા લાયક છે, આદરવા લાયક નથી, અને ધર્મી તેને હે પણે જાણે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હું જ્ઞાયક છું એવો જેને અંતરમાં અનુભવ થયો છે એવો જ્ઞાની દૂરના પદાર્થને પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનના સ્વભાવથી તે પદાર્થને અડ્યા વિના જાણે જ છે. ગાથાની મૂળ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે પોતાનો સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવથી પેલા પદાર્થને અડ્યા વિના જાણે છે. પોતે જ્ઞાયક છે એટલે જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે, તો એ સ્વનું જ્ઞાન કરે છે તો પરનું પણ જ્ઞાન એને થાય છે. એટલે પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનના સ્વભાવથી તે પર પદાર્થને બાહ્યમાં જે રહ્યા છે તેને અડ્યા વિના જાણે જ છે. તે પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે, તેવી જ રીતે દૂરના કે નજીકના, સમીપ કે અસમીપ રહ્યા છે એવા પર પદાર્થને પણ એ પોતાના સ્વરૂપમાં રહીને જાણે છે. એમ નથી કે એ પર પદાર્થ તરફ ખેંચાઈ જઈને પર પદાર્થ રૂપ થઈને જાણે છે એમ નથી, પરંતુ એ દૂરના કે નજીકના પર પદાર્થને પણ જાણે જ છે એવો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે, અને એવી જ રીતે પોતાના સ્વરૂપમાં રહીને પરને પણ જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. પર પદાર્થ નજીક છે કે દૂર છે, દૂર છે તો જાણવામાં વધારે સમય લાગે છે એમ પણ નથી, દૂર છે તો ઓછી સ્પષ્ટતાથી જાણે છે એમ પણ નથી. આગળ કહે છે કે બીજી રીતે કહીએ તો ગાથા 17-18માં કુમકુંદાચાર્ય ભગવાન તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો, અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો તો એમાં પણ આત્મા જણાય છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે એટલે એકલા પરને પ્રકાશે, એકલા પરને જાણે એમ નથી, એ સ્વને જાણે જ છે. સ્વને જાણે છે એ વખતે એનું લક્ષ ભલે સ્વ તરફ નથી પણ સ્વ તો જણાય જ છે. એ વાત અહીંયા ગુરુદેવ કહે છે. શું કહે છે? કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો એમાં પણ આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ પર પ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂર્ણ જણાય છે. જ્ઞાની કે અજ્ઞાની એને દ્રવ્ય અપેક્ષાએ વિચારીએ તો એ ભગવાન આત્મા જ છે, અને એના ગુણની અપેક્ષાએ જોઈએ તો એને પણ જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણનું પરિણમન બધાને સરખું. જ્ઞાન પોતે પોતાના કારણે પોતાનો એવો સ્વભાવ છે એટલે એ પ્રકાશે છે, એટલે કે એ જાણે છે. સ્વ પર પ્રકાશક એટલે સ્વને અને પરને જાણવું એવો એનો સ્વભાવ છે. તો સ્વભાવ કાંઈ બદલાઈ જાય નહીં. અજ્ઞાની કે જ્ઞાની એ તો એની અવસ્થા છે, પણ મૂળ દ્રવ્ય અને જે ત્રિકાળ જ્ઞાયક પણ અંદરમાં એના ગુણને કારણે પડ્યું છે એ તો કાંઈ બદલાય નહીં. જ્ઞાન ગુણ તો બદલાય નહીં, એનો જાણવાનો સ્વભાવ તો બદલાય નહીં. એટલે અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય હો કે જ્ઞાનીની જ્ઞાનની પર્યાય હો, એ બંનેમાં એને પોતાનું સ્વરૂપ તો જણાય જ છે, પોતાને જાણે છે, આત્મા એને જણાય છે. ફેર એટલો છે કે જ્ઞાનીનું એના તરફ લક્ષ્ય છે, અજ્ઞાનીનું એના તરફ લક્ષ્ય નથી. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ પર પ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂર્ણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહીં. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે. છતાં અજ્ઞાનીની દ્રષ્ટિ એક ઉપર એટલે જ્ઞાયક ભાવ ઉપર જતી નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ભાવ ઉપર જતી નથી, જણાય છે પણ એ તરફ એની દ્રષ્ટિ જતી નથી, એનું એ લક્ષ કરતો નથી. હું એકને જ્ઞાયકને જાણું છું એમ દ્રષ્ટિ ત્યાં જતી નથી. હું રાગને અને પર્યાયને જાણું છું એમ દ્રષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે, દ્રષ્ટિ પર્યાયમાં રહી છે. પરપદાર્થોની પર્યાયોમાં એને રસ છે, રુચિ છે, એટલે એને હું જાણું છું એમ અજ્ઞાની ત્યાં રોકાઈ રહે છે. વાસ્તવમાં તો એ સ્વને પણ એ જ વખતે જાણે છે. જાણવાવાળું જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે, પણ આ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ પરમાં મોહિત થયો થકો સ્વ તરફ દ્રષ્ટિ કરતો નથી અને એમ માને છે કે હું પરને જાણું છું, એ એનું મિથ્યાત્વ છે. સમયસાર ગાથા 17,000 ની અહીંયા વાત કરી તો એની ટીકાનો બીજો પેરેગ્રાફ અહીંયા આપ્યો છે. અહીંયા કહે છે કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. આ વાત સમયસારની ગાથા 17,000 ની ટીકામાંથી લીધી છે. એને વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે સૂક્ષ્મ વાત છે પ્રભુ, બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, જો સદાકાળ અને બાળકથી માંડી વૃદ્ધ એમ કહ્યું, એમ નથી કે અમુકને જ એ અનુભવમાં આવે એવું નથી. બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ હંમેશા પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, અર્થાત જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ એક સમયના વિરહ વિના, સદાકાળ એટલે એક સમયનો પણ એમાં વિક્ષેપ કે વિરહ ન પડે એવી રીતે ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે સૌને બધાને. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દ્રષ્ટિ ત્યાં જતી નથી. આ હું ભગવાન આત્મા છું એમ એના તરફ લક્ષ થતું નથી. ભગવાન આત્મા નથી જણાતો એમ નથી, એ હું કહે છે એ હું એ ભગવાન આત્મા છે, પણ એને ગંભીરતાપૂર્વક વિચાર્યું જ નથી કે આ હું કોણ. એને પરનું લક્ષ છે, શરીર સાથે એકતા કરીને રહ્યો છે એટલે હું એટલે શરીર એમ મિથ્યા માન્યતામાં રહ્યો થકો પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એવું નથી કે સ્વરૂપ એને જણાતું નથી એમ નથી, સ્વરૂપ તો જણાયા જ કરે છે, સતત જણાય છે, સદાય જણાય છે. અને અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે સદાકાળ એટલે કે એક સમયના વિરહ વિના એ ત્રિકાળી આનંદનો નાશ જ જણાય છે. બહુ મહત્વની વાત કરી છે ગુરુદેવે, ગંભીરતાપૂર્વક લેવા જેવી વાત છે. સૌને બાળકથી માંડી વૃદ્ધને સૌને આત્મા જણાય છે અને સદાકાળ જણાય છે, એક સમયના વિરહ વિના હંમેશા પોતાનો આત્મા એને જણાય જ છે, પણ એના તરફ એ લક્ષ કરતો નથી. પર્યાયમાં આત્મા જણાય છે અને એ હું છું એમ એ દ્રષ્ટિ કરતો નથી. બસ આટલો જ વાંધો છે. ક્યાં છે આત્મા બતાવો, આત્મા આ જે બોલનાર જે છે એને કહીએ કે ભાઈ આ તને બધું જણાય છે તો જાણનારો કોણ છે? અને આંખ બંધ કરીને અંધારું જણાય છે તો અંધારાને જાણ્યું કોણે? એ જ આત્મા છે જે પ્રશ્ન કરે છે, જેને અંદરમાં પ્રશ્ન થયો કે ક્યાં છે આત્મા, અમે આત્માને માનતા જ નથી, તો એ પ્રશ્ન કરનાર કોણ છે? પ્રશ્ન શબ્દરૂપે બહાર આવ્યો છે તો એ શબ્દ છે, એ તો જડ છે, પણ જેને પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કોણ છે આત્મા, બતાવો આત્મા, એ તો આત્મા છે. એ સમયે પણ એને આત્મા જણાય છે, પણ દ્રષ્ટિમાં ફેર છે. કોઈ સમય એવો નથી કે જ્યારે આપણે આપણને પોતાને જાણતા નથી, એવું છે જ નહીં, પણ જાણવા જાણવામાં ફેર છે. લક્ષ પર્યાય તરફ રહે છે ને એટલે ત્રિકાળી દ્રવ્યને એ ભૂલી ગયો છે. નાટકમાં વેશ ભજવતો હોય ત્યારે, રાજાના વેશમાં હોય ત્યારે પણ એ પોતે કોણ છે એ તો એને ભાન છે જ, છતાંય એની દ્રષ્ટિ બારમાં જે વસ્ત્રો રાજાના પહેર્યા છે એ તરફ રહે છે ને, એટલે પોતે કોણ છે એ ક્ષણ માટે ભૂલી જાય એના જેવી આ વાત છે. પણ કઈ વાસ્તવમાં એ ભૂલે છે પોતે કોણ છે? વાસ્તવમાં એ ભૂલી ગયો છે? એવું નથી. એ જ પ્રમાણે આપણે મનુષ્યની પર્યાયમાં હોઈએ કે તિર્યંચની પર્યાયમાં હોઈએ, કોઈ પણ પર્યાયને વિશે હોઈએ, દેવની પર્યાયને વિશે હોઈએ કે નારકીની પર્યાયને વિશે હોઈએ, પણ હંમેશા સદાકાળ પોતે પોતાને જાણીએ જ છીએ, માત્ર એ તરફ લક્ષ કરતા નથી. ગુરુદેવ અહીંયા એમ કહે છે કે આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દ્રષ્ટિ ત્યાં જતી નથી. દ્રષ્ટિ પર તરફ રહે છે, દ્રષ્ટિ પર્યાય તરફ રહે છે, એ જ એનો દોષ છે. ત્રિકાળી જ્ઞાન ગુણ એનો જેમ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. જો આ વાતને વધારે સમજાવી છે, આત્મા જણાય છે એ વાત કહી, પણ માત્ર એમ ગુરુદેવે કહી છે એટલું જ નહીં, પરંતુ તર્ક દ્વારા પણ સમજાવી છે અને સાથે સાથે સિદ્ધાંત દ્વારા પણ સમજાવી છે. અહીંયા કહે છે કે ત્રિકાળી જ્ઞાન ગુણ, જે ત્રણેય કાળે રહેવાવાળો જ્ઞાન ગુણ છે, એ ગુણ તો કાંઈ બદલાય નહીં, ગુણ ગુણ રૂપે જ રહે. જેવો ગુણ છે એવો જ ગુણ હંમેશને માટે રહે. એટલે ત્રિકાળી જ્ઞાન ગુણ એનો કેવો સ્વભાવ છે એ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, જ્ઞાનનો એવો સ્વભાવ છે. ગુણની અપેક્ષાથી વાત પહેલા કરી કે ત્રિકાળી જ્ઞાન ગુણ એનો જેવી રીતે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે તેવી જ રીતે તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાન ગુણ ત્રિકાળ છે અને એ સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ છે, તો પછી એવા જ્ઞાનની પર્યાય છે એ પર્યાય વર્તમાન પ્રગટ પર્યાય એ પણ સ્વ પર પ્રકાશક સ્વભાવે જ પરિણમી રહી છે. તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ નાયક જાણતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજર પર્યાય ઉપર છે ને, એની નજર રાગ ઉપર છે ને, એટલે આ નાયકને જાણું છું તે વાતને એ ખોઈ બેસે છે. આ નાયક જણાય છે એ તરફ એનું લક્ષ થતું નથી. રાગી થયો છે ને, પર્યાયમાં રૂચિવાળો થયો છે ને, એટલે રાગને વશ થયેલો એવો એ પ્રાણી એટલે એ જીવ પોતાને વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર પણ સ્વ જણાય છે એ વાતને એ ભૂલી જાય છે. પોતે જ્ઞાયક છે, સ્વ પર પ્રકાશક પોતાના જ્ઞાન ગુણને કારણે પોતાની જ્ઞાનની વર્તમાન પર્યાયનો પણ એવો જ સ્વભાવ છે, પણ એ વાત એ ભૂલી ગયો છે. અનાદિ બંધને રાગને વશ પડ્યો, રાગને જુએ છે, પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. બધા પૂછે છે ને કે કેવી રીતે આત્માને જાણવો, જો આ રસ્તો બતાવ્યો, પોતાની ભૂલ સુધારે તો આત્મા જણાય. કેમ કે જ્ઞાનનો તો એ સ્વભાવ જ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, એટલે સ્વને એ જાણે જ છે, પણ એ રાગને વશ અનાદિથી છે. અનાદિથી કર્મના ઉદયો છે એને એ વશ થઈ જાય છે, એટલે એની દ્રષ્ટિ એ તરફ જતી નથી. એને પોતાનું સ્વરૂપ જણાય, ભગવાન આત્માનો અનુભવ થાય, એમાં કાંઈ અઘરું નથી. ગુરુદેવનું કહેવું એમ છે, અબાલ વૃદ્ધ બધાને એ હર હંમેશ સદાકાળ જણાય જ છે, અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પણ સ્વ તો જણાય જ છે, પણ સ્વ તરફ એ લક્ષ કરતો નથી. સ્વનું મહાત્મા આવ્યું નથી, સ્વને એને દ્રવ્ય સ્ત્રોત દ્વારા જાણ્યું નથી, એટલે જે સ્વ જણાય છે એનું લક્ષ નથી કરતો. સ્વ જણાતું નથી એમ નથી, સ્વ તો જણાય જ છે, કેમ કે પર એકલું જણાય એમ તો હોય નહીં. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, સ્વ પર પ્રકાશક. સ્વ જણાય છે તો પર જણાય, એ કઈ પર પ્રકાશક છે અને સ્વને પ્રકાશતો નથી, સ્વનું જ્ઞાન કરતો નથી એવો નથી, પણ એ સ્વને જ જાણે છે. વાસ્તવમાં તો એ પરને જાણતો નથી, સ્વને જ જાણે છે. પરને જાણે છે તે કાળે પણ પર સંબંધીના જ્ઞાનની પર્યાયને જાણવા વાળો એ પોતે છે. અહીંયા તો બીજી વાત કરવી છે કે એ પરને જાણે છે એ વખતે પણ એ સ્વને જાણે છે. સહેજ દ્રષ્ટિ બદલે ને તો એને સ્વ જણાય. અનાદિથી ભલે ને એ એમ કરતો આવ્યો છે, તો પણ જ્યારે એ એવો પુરુષાર્થ કરે ત્યારે એને સ્વ જણાયા વિના રહે જ નહીં. અનાદિથી એ બંધને રાગને વશ પડ્યો છે, રાગને જુએ છે, પણ પોતે સ્વને જાણે છે, સ્વ અત્યારે પ્રકાશી રહ્યું છે એવો જો વિચાર કરે અને સ્વ તરફ લક્ષ કરે તો સ્વ જણાયા વિના રહે નહીં. મને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક દેખાય છે એમ સ્વ તરફ વળે તો એને સ્વ જણાય. એ કહે છે કે ભલે તને એમ નથી અને તું એમ માને છે કે મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ લાગતું નથી, એવી તારી ઊંધી માન્યતા હોય અને તું ના પણ પાડતો હોય કે ના મને જ્ઞાયક દેખાતો નથી, ભલે તું ના પાડે, પણ હું મને જ્ઞાયકને નથી જાણતો એમ તું કહે છતાં પણ તને જ્ઞાયક જણાય જ છે. પ્રભુ, તારી પર્યાયમાં તું અત્યારે જણાય જ છે. ગુરુદેવ તો એમ કે છે કે ભલે તું ના પાડ, પણ હું મને જ્ઞાયકને નથી જાણતો એમ તું ના પાડે છતાં પણ પ્રભુ તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે. હું અહીંયા ધારણ આપી છે, તું જણાય છે ભાઈ, તને ભલે એના તરફ લક્ષ નથી, તારી મનોવૃત્તિ એવી છે કે તું સ્વને જાણતો નથી, તારી મનોવૃત્તિ રાગને વશ થઈ છે એટલે તું એ તરફ લક્ષ કરતો નથી. બીજે બધે લક્ષ કરે છે, બીજું બધું જાણે છે, બીજા બધાનો અભ્યાસ કરે છે, બીજા બધા વિશે સલાહ આપે છે, બધું કરે છે, પણ એકમાત્ર સ્વને નથી જાણતો એ તારી મનોવૃત્તિ ઊંધી વર્તી રહી છે. એ મિથ્યાત્વને કારણે તને એમ અત્યારે થયું છે, પણ તું ભલે ના પાડે છતાંય એમ નથી, તું તને જાણે જ છે, તું જરાક અંદર તરફ વળે તો તને તું જણાઈ જઈશ, ગુરુદેવનું કહેવું એમ છે. આગળ કહે છે કે આત્મામાં અનંત ગુણો ભલે હો, પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, પણ એમાં જાણવા વાળો એ જ્ઞાન ગુણ છે. બીજા બધા ગુણો છે એ અમે છીએ એમ જાણતા નથી. અનંત ગુણ છે એમાં આત્માનો મુખ્ય ગુણ જે છે એ જાણવાનો ગુણ છે, જ્ઞાન ગુણ છે, અને અમે છીએ એમ બીજા અનંત ગુણો જાણતા નથી. જ્ઞાન છે તે પોતાને અને પરને જાણે છે, જ્ઞાન છે તે અનંત ગુણોને પણ જાણે છે, જ્ઞાન છે તે પરને પણ જાણે છે, સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. બીજા ગુણ છે એ પોતે પોતાને જાણે છે એમ નથી, પોતાનું પરિણમન છે, બધા ગુણ છે અને બધા ગુણોનું પરિણમન પણ છે. એટલે કે જેમ જ્ઞાન ગુણનું પરિણમન છે એટલે જ્ઞાનની પર્યાય છે, તો એવી રીતે બીજા ગુણોની પણ પર્યાય છે. જ્ઞાન પર્યાય સિવાય આનંદ છે, આનંદ ગુણ છે એટલે એની પર્યાય પણ છે, સમ્યક દર્શન છે, સમ્યક ચારિત્ર છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, ચારિત્ર એ પણ છે, પણ એ બધા પોતાને જાણતા નથી, કારણ કે એમાં જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ છે. તેથી તે જ્ઞાન પર્યાયમાં સદા સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે, પરંતુ એની દ્રષ્ટિ બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન જ્ઞાયક આત્મા જણાય છે એમ માનતો નથી. ખરેખર તો શું છે કે સ્વ પર પ્રકાશક શક્તિ અમારી, તાતઈ વચન ભેદ બ્રહ્મભારી, મે શક્તિ દુવિધા પ્રકાશી, નિજ રૂપા પર રૂપાભાસી. કહે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ પર જ્ઞેયને જાણવાની તાકાત છે, સ્વ પર પ્રકાશક શક્તિ અમારી. જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ પર જ્ઞેયને જાણવાની તાકાત છે, એક સમયની પર્યાયમાં પણ સ્વ અને પરને જાણવાની શક્તિ છે, અને તેથી તે પર્યાય વર્તમાન પર્યાય, જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વને આખા દ્રવ્યને જાણે છે, માત્ર પરને જાણે છે એમ નહીં, પરંતુ સ્વને આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે અને એવું જ્ઞાન એને જણાય છે, પણ લક્ષ્ય એનું એ તરફ નથી, એનું લક્ષ્ય પર તરફ છે. એટલે રાગને કારણે, રાગની રૂચિને કારણે ભલે એ એમ કહે કે મને જાણતું નથી, પણ વાસ્તવમાં તો વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વને આખા દ્રવ્યને જાણે છે, અને એમાં દ્રવ્ય એ પર્યાયમાં આવી જાય એમ કહેવાનો આશય નથી, માત્ર એ સ્વને જાણે છે એમ કહેવાનો આશય છે. એ એ વખતે સ્વને જાણે છે, દ્રવ્યનું જ્ઞાન એને પર્યાયમાં થયું છે, છતાં દ્રષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. શુભભાવમાં અટક્યો છે. શુભભાવમાં એ પૂજ્યપણું કરે છે, શુભભાવમાં એને રૂચિ છે, શુભભાવ દ્વારા સારી ગતિ મળે છે, એમ એ ત્યાં અટકી ગયો છે. જેને હજી ભવના ભ્રમણ કરવા છે, હજી એને ગતિ જોઈએ છે, એ એમાં અટકી જાય છે. શુભભાવ આ જાણવામાં આવે છે એટલે સ્વનું જ્ઞાન થાય છે, એને એ જાણતો નથી. અને પરને જાણું છું એવી મિથ્યા બુદ્ધિ થઈ ગઈ છે, અર્થાત એકલો પર પ્રકાશક છું એવી મિથ્યા બુદ્ધિ થઈ ગઈ છે, એનું મિથ્યાત્વ છે. ધર્મનો અભ્યાસ કરે, બધો ઘણો મોટો અભ્યાસ કરે. તીર્થંકર ભગવાન કેટલા થયા, બધાના જીવન ચરિત્રો પણ વાંચે, બધું કરે, પણ પોતાને જાણે નહીં. અત્યારે વર્તમાનમાં ઉપદેશકો પણ એવો જ ઉપદેશ આપી રહ્યા છે કે ભાઈ સારી ગતિ કરવી હોય તો તું ભગવાનની પૂજા કર, અને પેલો એ બિચારો સમજ્યા વગર એમ કરે છે, શુભભાવમાં રહે છે. અને વાત પણ એમ જ બને છે કે સારી ગતિ કરવી હોય તો તું આ કર, તો એને ગતિ સારી થઈ જાય છે. શું સારી ગતિ થઈ જાય છે? મનુષ્ય કે દેવની ગતિ થઈ જાય છે. પણ એથી કાંઈ ભવના ભ્રમણ મળતા નથી, ફરી પાછું બીજા ભાવમાં બધું એનું એ જ ઉભું રહે છે. પેલા એ એમ કહ્યું કે ભાઈ તારે સારી ગતિ કરવી હોય તો તું આ પૂજા વ્રત આદિ કર, પેલા એમ કહ્યું ને, તો એ પણ પૂરું વિચાર્યા વગર, હા કે વાત તો બરાબર છે, મારે સારી ગતિ કરવી છે, પણ વિચાર એમ નથી કરતો કે સારી ગતિ કરીને એ ગતિમાંથી પછી ફરી પાછું શું કરીશ, ને ક્યાં સુધી તું એવી રીતે ગતિ કરી શકીશ, ક્યાં સુધી તું દેવ અને મનુષ્યમાં ગતિ કર્યા કરીશ, એ પણ શક્ય નથી કે હંમેશ માટે તું એમ કર્યા કરે, એમ પણ નથી, સમજતો જ નથી. પેલા કહેવા વાળાએ સમજતા નથી કે સારી ગતિ કરવાનો ઉપદેશ હોય કે સિદ્ધની ગતિનો ઉપદેશ હોય, સિદ્ધની ગતિનો તો ઉપદેશ આપતા જ નથી. એટલા બધા પ્રવચનો સાંભળ્યા છે, પણ કોઈ એમ નથી કહ્યું કે તમારે સિદ્ધની ગતિ જ હોય, બીજી કોઈ ગતિ હોય નહીં, અને સિદ્ધની ગતિ માટે તમારે સ્વરૂપનો આશ્રય કરવો પડે, એવી વાત તો કોઈએ કરી નથી. ગુરુદેવ સિવાય આ વાત કોઈએ કરી નથી એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં લાગે. અહીંયા કહે છે કે સમીપ અને અસમીપ પદાર્થોમાં એકલા પરને જ જાણે છે એમ નથી, તેથી અહીંયા આ વાત એટલે કે સ્વને પણ જાણે છે એ લેવામાં આવી છે. એક તો વાત એ કહી દીધી કે સમીપ અને અસમીપ રહેલા પદાર્થોને એ બરાબર જાણે છે, એમાં સમીપ હોય કે અસમીપ હોય એથી કાંઈ ફેર પડતો નથી. પણ એ વાત જે ગાથામાં આવી તો એની સાથે એક વાત રહી જતી હતી કે એ સમીપ અને અસમીપ રહેલા પદાર્થો એ તો પર પદાર્થોની વાત આવી, તો માત્ર શું પર પદાર્થોને જ જાણે છે? એટલે ગુરુદેવે આ વાત લીધી કે પરને જાણે છે ત્યારે એ સ્વને પણ જાણે છે. આજે જે વિસ્તાર આપણે અત્યાર સુધી એ લીધો એમાં વાત શું આવી કે એ સ્વને જાણે છે એની વાત આવી. ગુગાથામાં શું વાત હતી? ગુગાથામાં તો એ વાત હતી કે સમીપ અને અસમીપ રહેલા પદાર્થોને એ જાણે છે, એટલે સમીપ હોય તો પણ જાણે અને સમીપ નથી તો પણ જાણે. પણ એ તો પર પદાર્થો વિશેની વાત કહી, તો સ્વનું શું? એટલે ગુરુદેવે અહીંયા સાથે એ વાત સમજાવી દીધી કે ભાઈ એ પર પદાર્થોની વાત હતી, પણ પરને એકને જ જાણે છે એમ નથી, સ્વને પણ જાણે જ છે. એટલે એનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. સ્વપર પ્રકાશક સ્વભાવના સામર્થવાળો ભગવાન આત્મા ચૈતન્ય બિંબ તે જેની એક સમયની પર્યાયમાં જણાયો છે, તેની જ્ઞાનની પર્યાયમાં જેમ આત્મા જણાય છે તેમ આ પર પદાર્થો એ દૂર રહેલા હોય કે સમીપમાં હોય એ પદાર્થો જણાય છે. અને એ પદાર્થોને એ કેવી રીતે જાણે છે? અડ્યા વિના જાણે છે. ગુરુદેવ કહે છે કે એક વાર તો પોતાની વાત કરે છે, બહુ સરસ વાત છે, બહુ શાંતિથી સાંભળવા જેવી વાત છે. એમણે અંતરની વાત અહીંયા કહી દીધી છે કે એક વાર તો એમ અંદરમાં આવ્યું હતું કે જાણે જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે, બીજી ચીજ જ નથી. એક જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે, બીજી ચીજ નથી. એટલે જ્ઞાનની પર્યાયને પોતે જાણે છે બસ. એટલે જ્ઞાનની પર્યાયની અંદર બીજું જે કંઈ જણાઈ રહ્યું છે તો એ જણાઈ રહ્યું છે એટલે એ જ્ઞાનને જ જાણે છે. પોતાની વાત કરી છે કે જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે, આત્માને આમે બીજું ક્યાં કાંઈ છે. પોતે જ્ઞાન કરે છે અને જ્ઞાનની પર્યાય થાય છે એ સિવાય બીજી કોઈ વસ્તુ એને તો છે જ નહીં, વાસ્તવમાં એમ જ છે ને. તો એ વખતની ગુરુદેવની દશા કેવી હશે એ આના ઉપરથી ખ્યાલ આવે છે. તો કહે છે કે જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે, બીજી ચીજ જ નથી. એક જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે. એક સમયની જાણવા દેખવાની સ્વ પર પ્રકાશક પર્યાય, એમાં આત્મદ્રવ્ય, એના અનંતા ગુણો, એની ત્રણેય કાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાય બધું એક સમયમાં જણાય છે. આખું જગત એક સમયમાં જણાય છે, છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી. પર્યાયમાં એ કંઈ આવતું નથી, એ પર્યાયમાં છે નહીં, પણ પર્યાયમાં જણાય છે. પોતાની દશાની વાત કરી છે. એક વખતે જે અનુભવ થયો એને અહીંયા ગુરુદેવે વર્ણવ્યો છે. પોતાનો અનુભવ આવો થયો એટલે કહે છે કે તમે પણ એવા જ છો. એટલે કહે છે કે અરે પ્રભુ તું કોણ છો, તું પણ એવો જ છે, તારું સામર્થ્ય પણ એવું જ છે, અને તારું સામર્થ્ય શું છે તેની તને ખબર નથી. જો ગુરુદેવની કરુણા જુઓ, પોતાની અનુભવની વાત કહી અને પછી એમના અંતરના ભાવ એવા છે કે મને જેવો આ અનુભવ છે અને મને મારું સ્વરૂપ અનુભવમાં આવે છે, જ્ઞાનની પર્યાયમાં મને બધું જગત આખું જણાયું છે, જણાય છે. કઈ જગત આખું પર્યાયમાં આવે છે એમ નહીં, પણ જણાય છે. તો એ બધાને જ એમ છે એટલે તરત જ કહે છે કે પ્રભુ તું પણ એવો જ છો, તને તારા સામર્થ્યની ખબર નથી, તું કોણ છે અને તારું સામર્થ્ય શું છે એની તને ખબર નથી. આ રટે છે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે એવી બહાર પ્રગટ થાય. બહાર પ્રગટ થાય એટલે કેવળ જ્ઞાનની જે પર્યાય છે, પ્રભુને કેવળ જ્ઞાન થયું છે તો એ પર્યાય, એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે અને એવી બહાર પ્રગટ થાય. બહાર પ્રગટ થાય એટલે કે એમાં જગત આખાનું જ્ઞાન એ કેવળ જ્ઞાનમાં થયું છે તો એ ઓમકાર ધ્વનિ દ્વારા આપણને પણ ખ્યાલમાં આવે એમ પ્રગટતા થાય. કેવળ જ્ઞાન થયા પછીથી ઓમકાર ધ્વનિ તો નીકળે છે ને. અને બીજી રીતે કહીએ તો એ પર્યાયમાં પ્રભુને એ પ્રગટ છે, પ્રભુનું લક્ષ્ય એ તરફ નથી. કેવળ જ્ઞાનની પર્યાયમાં જગત આખું જણાય છે તો કઈ પ્રભુનું લક્ષ્ય કઈ પર તરફ છે એમ નથી. અને અહીંયા તો બીજી વાત કરવી છે કે એવું સામર્થ્ય હોવા છતાં પણ દ્રવ્ય ગુણ પર્યાયની અંદર કાંઈ ઓછપ આવતી નથી, એ વાત અહીંયા તો સમજાવી છે કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે એવી બહાર પ્રગટ થાય. માટે દ્રવ્ય ગુણમાં કાંઈ ઓછપ થઈ જાય, ઘટાડો થઈ જાય એમ નથી. દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે, દ્રવ્યમાં કાંઈ ઓછું વધતું નથી. આવો અલૌકિક ચૈતન્ય ચમત્કારમય ભગવાન આત્મા છે. લોકો બહારમાં ચમત્કાર માને પણ એમાં તો ધૂળે ચમત્કાર નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થઈ એ દ્રવ્યમાંથી પ્રગટ થઈ એમ વ્યવહારથી કહેવાય. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તો એમ વ્યવહારથી કહેવાય કે દ્રવ્યમાંથી પ્રગટ થઈ. નિશ્ચયથી દેખો તો પર્યાય પર્યાયથી થઈ છે, દ્રવ્યથી નહીં. પર્યાય સ્વતંત્રપણે થઈ છે, દ્રવ્યથી નહીં, એ નિશ્ચય છે. અને વ્યવહારથી આપણે એમ કહીએ કે એ દ્રવ્યમાંથી પ્રગટ થઈ છે. પૂર્ણ અનંત જ્ઞાનની પર્યાય પ્રગટી તે સર્વ લોકાલોકને જાણતી થકી પ્રગટિ છે, છતાં દ્રવ્ય ગુણ તો એવા ને એવા ત્રિકાળ એક રૂપ પડ્યા છે, તેમાં કોઈ ઉણપ કે અધિકતા થઈ જતી નથી. આમ સર્વ પડખેથી વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. આ એક બીજા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવી કે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છતાંય દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. એ દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવી. હું તો સમજાવું એ છે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. આગળ સમજાવે છે કે નિરોધમાં અક્ષરના અનંતના ભાગે જ્ઞાનની પર્યાય હતી, એટલે કે એવો ઉઘાડ હતો એટલે જ્ઞાનની પર્યાય એ રીતે હતી. નિરોધમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનની પર્યાય હતી, તેનો વિકાસ થઈ અને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન થાય, તે જ્ઞાનનો અનંત ગુણનો વિકાસ છે. નિગોદમાંથી નીકળ્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીની વાતનો વિચાર કરીએ તો હવે જે જ્ઞાનની પર્યાય થઈ એ કેવી થઈ, જેમાં 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન, એટલે એવો એ વિકાસ છે. પણ એ વિકાસ તો પર્યાયમાં છે. મૂળ દ્રવ્ય એવું હતું, મૂળ દ્રવ્ય એવું હતું માટે એવી પર્યાય થઈ છે. અને એથી આગળ કેવળ જ્ઞાન થયું છે એટલે કહે છે કે અને કેવળ જ્ઞાનની પર્યાય થાય એ તો એથી એ અનંતનો વિકાસ છે. વિકાસ બધો પર્યાયમાં, દ્રવ્યમાં વિકાસ નથી. દ્રવ્ય તો વિકાળ એમ જ છે. ગુરુદેવ કહે છે કે આવી જેમાં આખું જગત સ્વ પરના દ્રવ્ય ગુણ અને અનાદિ અનંત પર્યાયો જણાય એવી પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટવા છતાં વિકાળી દ્રવ્ય કે ગુણમાં કાંઈ ઓછપ કે ઉણપ કે વિશેષતા થતી નથી. દ્રવ્ય એવું ને એવું જ છે. જે વિકાસ થયો એ બધો પર્યાયમાં થયો. આવી પર્યાય પ્રગટ થાય. વિચાર કરો કે નિગોદના જીવની પર્યાય, એને જ્ઞાનની પર્યાય કે એનો ઉઘાડ કેવો છે, અક્ષરના અનંતમાં ભાગે, અને ત્યાંથી આગળ વધી અને સિદ્ધ થાય છે ત્યાં સુધીનો વિચાર કરીએ તો જ્ઞાનના વિકાસનો ક્રમ કેવો છે. એ બધો વિકાસ, પણ એ બધો પર્યાયમાં. નિગોદમાં તો ત્યારે પણ દ્રવ્ય એવું જ હતું, અને આટલો વિકાસ થયો તો પણ દ્રવ્ય એવું જ રહ્યું. એમ નથી કે આટલો વિકાસ થયો એટલે દ્રવ્યમાં કાંઈ ઓછું થઈ ગયું અથવા વધી ગયું, બહારથી કાંઈ ઉમેરાઈ ગયું, એમ પણ નથી. કે આવી પર્યાય થઈ એટલે એ દ્રવ્ય ઘટી ગયું, એમ પણ નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. આવો અખંડ આનંદ પ્રભુ અંદર નિત્ય બિરાજમાન છે અને તેને દ્રષ્ટિમાં લેતા સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. આ વાત સમજવાની છે. જો કોઈ સ્વાધ્યાય એવો ગયો છે કે જેમાં ગુરુદેવે સમ્યક દર્શન કઈ રીતે પ્રગટ થાય એની વાત ન કરી હોય? રોજ કહે છે, રોજ કહે છે, દરરોજ એ વાત તો આવી છે. આ રીતે સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણામ થાય છે અને એ જ ધર્મ છે, એ ધર્મ પ્રગટ થાય છે. આગળ 48માં પાના ઉપર કહે છે કે પ્રભુ સાંભળતો કરો કે આ શું કહેવાય છે. કરુણા કરીને વાત કરે છે. ગાથાની વાત તો સમજાવી દીધી છે, પણ આ ગાથામાંથી જે વાત નીકળી છે ને એ કઈ અમસ્તી નથી નીકળી. એક શબ્દ ઉપર કે એક વાક્ય ઉપર ગુરુદેવને જે ભાવ અંદરમાંથી આવ્યા છે ને એ દર્શાવ્યા છે, અને કઈ આ વિષયાંતર નથી થયું. સ્વને જાણે છે એ વાત એમણે આ ગાથામાં, જે પરને જાણે છે, સમીપ છે કે અસમીપ છે ત્યારે પણ પરને પોતાના સ્વભાવને કારણે જાણે છે એ વાત આવી એટલે સાથે એ લઈ લીધું કે ભાઈ એકલા પરને નહીં પણ સ્વને પણ જાણે છે એમ કરીને આ વાત આખી દીધી. અને સ્વને જાણવાની વાત આવી એટલે જ્ઞાનની વાત આવી, જ્ઞાન ગુણની વાત આવી, જ્ઞાનની પર્યાયની વાત આવી, આ બધી વાત એટલે આવી, સમજતી નથી આવી. અને પછી એમાં પ્રયોજનભૂત વાત પણ આપણને સમજાવી દીધી, હજી પણ એવી જ વાત સમજાવે છે કે પ્રભુ સાંભળતો ખરો કે આ શું કહેવાય છે. કેવળ જ્ઞાનની પર્યાય શક્તિમાંથી પ્રગટિ, તો શક્તિમાં કાંઈ ઓછપ થઈ હશે એમ કોઈને તર્ક ઉઠે તો કહે છે કે ના, શક્તિ એટલે જ્ઞાન ગુણ એ શક્તિ. શક્તિ તો એવી ને એવી પરિપૂર્ણ ત્રિકાળ અંદર ભરી પડી છે, એટલે એક પછી એક કેવળ જ્ઞાનની પર્યાય થયા જ કરે છે, અનંત કાળ સુધી એવી એવી ને એવી પર્યાય થયા કરે છે. આવી અલૌકિક વાતો છે. આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે એમ આ ગાથામાં વાત આવી ને, તો એમાંથી આ વાત નીકળી. કઈ રીતે વાત આવી? જો પંડિતોને પણ આવા વિચાર ના આવે તો ગુરુદેવને અંદરમાંથી આવતું હતું. આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે, તો સ્વરૂપથી શું જાણે છે અને સ્વરૂપ કેવું છે, અને જાણવા સંબંધીની આજે તો ઘણી બધી વાત કરી દીધી, બહુ મહત્વની વાત કરી. આગળ ગાથામાં કહ્યું ને કે આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જાણે છે, તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જાણે છે. એ જે કહ્યું ને, હજી એનો વિસ્તાર કરતા ગુરુદેવ આગળ સમજાવે છે કે આકાશનો અનંત અનંત યોજનમાં વિસ્તાર છે, તેના પ્રદેશોનો ક્યાંય અંત નથી. લોકાકાશ ને અલોકાકાશ, અલોકાકાશ છે એના અનંત પ્રદેશો, એનો અંત નથી. અલોકાકાશ છે એનો અંત નથી, અનંત 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 આકાશ છે. આવા અસમીપ પદાર્થને, કેમ કે અનંત 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 આકાશ છે તો એ ક્યાં સમીપમાં છે, એ તો ક્યાંય પડ્યું છે. આકાશનો વિચાર કરીએ અને લોકાકાશની વાત તો બરાબર, પણ અલોકાકાશનો વિચાર કરીએ તો એ તો અનંત છે, અને એ અનંત છે એ ક્યાં જીવની સમીપમાં છે. જીવ તો લોકાકાશને વિશે રહ્યો છે, અને પેલું અલોકાકાશ અને એના અનંત પ્રદેશો એ ક્યાં એની સમીપમાં છે. તો કે આવા અસમીપ પદાર્થને પણ જ્ઞાન પોતાના સ્વરૂપથી જ જાણે છે. કહ્યું હતું ને કે ભાઈ જ્ઞાનને કોઈ પદાર્થની જરૂર નથી જાણવા માટે, એ એની સમીપમાં હોય ને સામે હોય તો જ્ઞાન કરે એમ નહીં, એમ નથી. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે સ્વ પરને પોતે જાણે, એવું એનું સામર્થ્ય છે. અને પરને જાણે તો એમાં વિચાર કરો કે જે અનંત છે એવું આ અલોકાકાશ, એ એની સમીપમાં નથી, જાણે છે કેટલું છે દૂર, છતાં પણ એને એ પોતાના જ્ઞાનથી જાણે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે. કેવળી ભગવાન લોકાકાશ અને અલોકાકાશ બધાને જાણે છે. આવા અસમીપ પદાર્થને પણ જ્ઞાન પોતાના સ્વરૂપથી જ જાણે છે, સ્વરૂપથી જ જાણે છે, એટલે એમાં એને પરની મદદની જરૂર નથી. એ છે માટે જાણે છે એમ પણ નહીં, એની સમીપ છે માટે જાણે છે એમ પણ નહીં. જ્ઞાનનો સ્વરૂપથી જ સ્વપર પ્રકાશક સ્વભાવ છે, અને પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવના સામર્થ્યથી તે સ્વને પ્રકાશે છે. તે જ કાળે દૂર દૂરના પદાર્થને પણ તેને અડ્યા વિના જ જાણે છે. જો હજી એક બીજી વાત ગુરુદેવ કહે છે, બહુ સરસ વાત છે. આ તો દૂરની વાત લીધી ને, તો દૂરની વાત જે લીધી તો પ્રદેશ અપેક્ષાએ દૂરની વાત લીધી. હવે બીજી વાત કાળની અપેક્ષાએ દૂર, એટલે કે કાળ ભેદ, કાળનો ભેદ હોય તો પણ જાણે એ વાત કહે છે. દૂર દૂરના પદાર્થને પણ તેને અડ્યા વિના જ જાણે છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ દૂર છે તો એને પણ જાણે છે. અને હવે કહે છે કે વળી તેમ કાળ ભેદ કર્યા વિના एक समय में त्रण काल ने ते जाने छे, એટલે ત્રણ કાળને જાણે છે અને એ પણ એક જ સમયમાં, જ્યારે સ્વને જાણે છે એ જ સમયે એ પરને પણ જાણે છે. એટલે એ એક વાત, અને બીજી વાત શું, ત્રણ કાળને જાણે છે. હવે ભૂતકાળ અનંત ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ અનંત ભવિષ્યકાળ, એટલે કેટલો દૂરનો કાળ છે, તો દૂરનો કાળ છે એને પણ જાણે છે. અને એ પણ એટલે સ્વને જે સમયે જાણે છે એ જ સમયે પરને પણ જાણે છે, અને એમાં પદાર્થો સમીપ છે કે દૂર છે, અને ક્ષેત્રથી સમીપ છે કે દૂર છે એટલું જ નહીં, પણ કાળથી પણ જો સમીપ છે એટલે નજીકના કાળમાં થયા છે કે દૂરના કાળમાં, દૂરના ભૂતકાળમાં કે દૂરના ભવિષ્યકાળમાં થવાના છે, તો પણ જાણે છે. એ વાત અહીંયા લીધી કે વળી તેમ કાળભેદ કર્યા વિના એક સમયમાં ત્રણ કાળને તે જાણે છે, આવું અલૌકિક તેનું સામર્થ્ય છે. ભાઈ આ તો અંદર જાગીને જુએ તો સમજાય એવું છે, એવું જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. જાગીને જોઉં તો જગત દિશે નહીં એમ આવે છે ને, જાગૃત થાય તો સમજાય એવું છે એમ કહ્યું. ને પછી ગુરુદેવ કે છે, એક બીજી વાત કે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં એમ આવે છે ને. ભાઈ જગત છે જ નહીં એમ કેટલાક કે છે, પણ એમ વાત નથી. જગત છે જ નહીં એમ કેટલાક કે છે, પણ એમ વાત નથી. જગત નથી એમ વાત નથી, જગત છે. છ દ્રવ્યમય લોક છે, પણ તેને જાણનારી પોતાની પર્યાયને જોતા એમાં જગત નથી, એટલે જગત છે જ નહીં એમ કહ્યું. જગત છે જ નહીં, પોતે જ્ઞાન સ્વરૂપ છે તો પોતાનું જ્ઞાન જ છે. એ કઈ અપેક્ષાથી વાત કરી કે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે અને સ્વને જ જુએ છે, તો એ અપેક્ષાથી વાત કરી. એટલે કે છે કે છ દ્રવ્યમય લોક છે, પણ તેને જાણનારી પોતાની પર્યાયને જોતા એમાં જગત નથી એમ વાત છે. પર્યાયમાં જગત નથી, પરને જાણવા વાળી એ પર્યાય છે, એની અંદર જગત નથી, પણ જગત સંબંધીનું જ્ઞાન છે. છ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન એમાં છે, પણ છ દ્રવ્ય પોતામાં નથી એમ વાત છે. એટલે કે એ જ્ઞાનની પર્યાયમાં નથી, છ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન એ પર્યાયમાં છે, પણ એ છ દ્રવ્ય એ જગત એ પર્યાયમાં નથી. આવી વાત છે. આગળ કહે છે કે જો એકલું અસમીપને જાણે એમ લેવું નથી, એમ કહ્યું ને કે અસમીપને પણ જાણે, એટલે આપણે અહીંયા એકલું અસમીપને જાણે એમ લેવું નથી, સમીપને પણ જાણે એમ પણ સાથે લીધું છે ને. કહે છે કે પોતાને જાણતા પરને અસમીપને તેમજ સમીપને જાણે છે એમ વાત લેવી છે. પોતાને જાણતા, સ્વને જાણતા પરને જે સમીપ છે અથવા અસમીપ છે એને પણ જાણે છે. જ્ઞાનની પર્યાય એકલા પરને જ જાણે એ તો મિથ્યા જ્ઞાન છે, એમ હોય નહીં. આત્માનો સ્વભાવ તો સ્વ પર પ્રકાશક છે, તેથી એકલા પરને જાણે અને સ્વને ભૂલી જાય એ તો મિથ્યાત્વ છે, એ મિથ્યા જ્ઞાન છે એમ નથી. આગળ કહે છે આત્મા એકલા પરને જ જાણે એમ વાત નથી, પણ સ્વને જાણતા પર દૂર હોવા છતાં પરને જાણે એવો એનો સ્વભાવ છે. દૂર અને નજીક એવો કોઈ ભેદ નથી, દૂરને જાણતા વાર લાગે અને સમીપને તત્કાલ જાણે એમ ભેદ નથી. અથવા તો દૂર છે એને સ્પષ્ટતાથી ન જાણે અને સમીપ હોય એને સ્પષ્ટતાથી જાણે એવો પણ ભેદ નથી. એક સમયમાં અનંત અનંત દૂરવર્તી એટલે ક્ષેત્રથી કે કાળથી, ક્ષેત્રથી પણ દૂર હોય કે કાળથી પણ દૂર, એટલે ભૂતકાળમાં અનંત કાળ પહેલા થયું હોય, એટલે ક્ષેત્રથી કે કાળથી અનંત અનંત દૂરવર્તી પદાર્થને સ્વને જાણતા જાણી લે છે. આવી વાત છે. આગળ 49માં પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે સ્વને જાણતા બહારના દૂરના કે નિકટના પદાર્થોને કેવળ જ્ઞાન એક સમયમાં જ એક સાથે જાણે છે. સ્વને પહેલા જાણે અને પરને પછી જાણે એમ જાણવામાં કાળ ભેદ નથી. જો આ બીજી વાત, સ્વને પહેલા જાણે અને પછી બીજા સમયે પરને જાણે એમ નહીં. શું કહે છે? એક જ સમયમાં જાણે છે, એક સાથે જાણે છે. એમ નહીં કે સ્વને પહેલા જાણે અને પરને પછી જાણે, એવો કાળભેદ નથી. તે ભલે શ્રુત જ્ઞાનની પર્યાય હો, તે પર્યાય અનંતા સીધો દૂર છે એને પણ જાણે, અને સમીપમાં સમોસરણમાં બિરાજમાન સર્વજ્ઞદેવ છે એને પણ જાણે. સ્વને જાણતા પરને જાણે એવું જ તેનું સ્વરૂપ છે. અહીંયા બાહ્ય પદાર્થોની અસમીપતામાં એમ અસમીપ પદાર્થોની પહેલા વાત કેમ કરી? હવે જો એક બીજી વાત સમજાવે છે કે અસમીપતાની પહેલા કેમ વાત કરી. કેમ કે લોકોને એમ છે કે આકાશ આદિ અસમીપને જાણતા જ્ઞાનને વાર લાગતી હશે, તો એનું નિરસન કરતા કહે છે કે પદાર્થ દૂર હો કે સમીપ હો, જ્ઞાનને જાણવામાં કાંઈ ભેદ નથી. જ્ઞાન તો સર્વને એક સાથે પહોંચી વળે છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગતિ, એના સ્વભાવના સામર્થની સી વાત, એને કોઈ હદ નથી. બે હદ છે, જાણવાનો સ્વભાવ છે એ બે હદ છે, એને કોઈ હદ નથી. અને આ તો જ્ઞાન ગુણની વાત કરી, પણ એવા તો અનંત ગુણ છે. એવા અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા છે, તે તેને દર સમયે હર સમયે દરેક સમયે અને ગમે તે અવસ્થાને વિશે હોય તો પણ એને જણાય જ છે. આ બહુ મહત્વની વાત કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખ અનંત સુસંત ચરી